ஸ்ரீமத்பாகவதம் நித்யம் த்யாயந்தி யோகினா காமதம் மோக்ஷதம் சைவ. ஓம்காராய நமோ நமஃ. அரிஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயன தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். அஜ்ஞானதீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனஶலாகயா சக்ஷுர்நிமீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நம. மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர மகம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 14 மார்ச் 2010. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி, கிரம்வார பத்திர சுவாத்தியாய், பத்திராங்க 539. மும்பை கர்த்தக் சு சௌதஸ் சோம்வார் 1951. சர்வஜீவ் ஆத்மாபணே சமஸ்வபாவி છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે છે અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમશ્રેય છે અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. પૂજ્ય ધારસીભાઈ ઉપર લખાયેલો આ પત્ર છે. ધારસીભાઈ સાથે પરમ કૃપાળુ દેવને બહુ નાની વયમાં પરિચય થયો હતો. મોરબીથી રાજકોટ આવતા એમના સંગા થઈ આવ્યા હતા. 12 વર્ષની ઉંમર હશે અને ધારસીભાઈ મોરબીના ન્યાયાધીશ હતા એટલે એની સાથે એમણે કહ્યું હું લઈ જઈશ. વાહનની સુવિધા તે વખતે બીજી નહોતી. આ દારસીભાઈને આ પત્ર લખે છે એની અંદર પ્રત્યેક પત્રમાં કૃપાળુદેવ અદ્ભુત રીતે આ જીવના પરમાર્થિક કલ્યાણ માટેનું કોઈ નવી દિશા, કોઈ નવી ક્ષિતિજ, કોઈ નવા આયામો આપે છે. મોક્ષ માર્ગ એક જ છે પણ એ મોક્ષ માર્ગને ચાલવાના જે અનેક સાધના પદ્ધતિઓ છે એ અનંત છે. વ્યક્તિએ વ્યક્તિએ, સાધકે સાધકે, અધિકાર ભેદ, ભૂમિકા ભેદ, શ્રેણી ભેદ એ પ્રકારે રહ્યા કરે છે. કોઈને કંઈ વિચાર, કોઈને કોઈ વિચાર ઉપકારી થાય, બધાને બધું જ અનુકૂળ ન આવે. લક્ષ્ય બધાનું એક હોઈ શકે, પણ લક્ષ્યને પ્રાપ્ત કરવાની રીત બધાની અલગ હોય. આ વાતને સમજીએ તો જ જૈન દર્શન સમજાય. લક્ષ એક, એમાં કોઈ શંકા નહીં. એને કૃપાળુદેવે સમ્યક એકાંત કીધું છે. સમ્યક એકાંત, માર્ગ અનેકાંતિક, એ જ લક્ષ્યને, એક જ લક્ષ્યને પ્રાપ્ત કરવું છે. છતાં એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના માર્ગ અનેકાંતિક. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. આ મૂળભૂત ભૂમિકા. બધા જ જીવો આત્માપણે સમસ્વભાવી છે, વિષમ નથી કોઈના પ્રત્યે. બધા ચૈતન્ય, એ ચૈતન્ય પ્રત્યે એને પૂર્ણ મૈત્રી, એને પૂર્ણ સદ્ભાવ, એને પૂર્ણ પ્રેમ એ હોય, સમભાવી છે. એને કોઈના પ્રત્યે રાગ પણ ન હોય, કોઈના પ્રત્યે દ્વેષ પણ ન હોય. ક્યારે ન હોય? આત્માપણે. સર્વજીવ આત્માપણે, એ જ્યારે કેવળ આત્મા હોય છે ત્યારે એ બધા જીવો પ્રત્યે કેવો છે? સમસ્વભાવી છે. એને કોઈના પ્રત્યે વિશેષ સ્નેહ, વિશેષ રાગ, વિશેષ અનુરાગ, વિશેષ પ્રીતિ ના, આવું કશું જ નથી. કોઈના પ્રત્યે દ્વેષ, અભાવ, આગ્રહ, પૂર્વગ્રહ ના, એ પણ નથી. બધા જ જીવોનું આ એક મૂળભૂત, આ એનું લક્ષણ, કેરેક્ટરિસ્ટિક જેને કહીએ, બેઝિક, કે સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે. અત્યારે આપણે જગતના જીવો પ્રત્યે, બધા પ્રત્યે સમસ્વભાવી નથી. અને હકીકતની અંદર સૂક્ષ્મ પરિણામનું અવલોકન કરતા શીખીએ તો એક જીવ પ્રત્યે પણ સમસ્વભાવી નથી. કાં આપણે એના પ્રત્યે અધિક પ્રેમ છે અને કાં અધિક દ્વેષ છે. સમસ્વભાવ નથી કે એના પ્રત્યે નથી રાગ, નથી દ્વેષ, ના, એવું નથી. એવું તો એકય પાત્ર નથી. કાં કોઈના પ્રત્યે ઢળતો છે અને કાં કોઈથી ભાગતો છે, કારણ કે પોતે આત્મસ્વભાવી નથી. સર્વજીવ આત્માપણે સમસ્વભાવી છે, હજુ પોતે આત્માપણે નથી. હજુ પોતે સ્વસમયમાં નથી, હજુ એ પર સમયમાં છે. એટલે કસાયની છાયણી, કસાયના પ્રભાવ હેઠળ રહેવાને કારણે આ જગતમાં આ જીવ એક પણ જીવ પ્રત્યે સમસ્વભાવી નથી. વિચારજો, ગુરુ પ્રત્યે પણ નહીં, એમાં પણ એની પાર્શિયાલિટી છે જ ને છે. દેવ પ્રત્યે પણ નહીં. એ સમસ્વભાવીપણું ત્યારે જ એનામાં આવે, જે સ્વાભાવિક છે તે, કે જ્યારે એ પોતે આત્માપણે થાય. જ્યારે આત્મારૂપ વર્તે. મૂળ માર્ગની અંદર જે કહ્યું છે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, તે ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મારૂપ, તે પરમાર્થ પામ્યો રહ્યો. કેમાં પામ્યો રે? જીન સ્વરૂપ. આ જીન સ્વરૂપ છે. આત્મારૂપ થવું એટલે જીનરૂપ થવું. અહીંયા કોઈ વિષય કશાય નથી, કોઈ પણ પ્રકારનો વિકલ્પ વિકાર નથી, કોઈ પણ પ્રકારની પર પદાર્થની છાયા નથી, કોઈનો પણ પ્રભાવ એ જીવ ઉપર નથી. એ જીવ કેવળ આત્માપણે છે. હું આત્મા છું, આત્માપણે છું. તો એવો જીવ સર્વજીવ પ્રત્યે સમસ્વભાવી હોય. એટલે જો એક પ્રત્યે હોય તો સર્વ પ્રત્યે હોય. કોઈ એમ કે હું બધા પ્રત્યે નથી, પણ એક પ્રત્યે છું. જો તું આત્માપણે થા તો જ એક પ્રત્યે થાય. અને એક પ્રત્યે છે એ સર્વ પ્રત્યે, અને સર્વ પ્રત્યે છે એ હોઈ શકે છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે છે. આ સ્વસ્વભાવમાં ન હોય જીવ, આત્માપણે ન હોય, ત્યારે બીજા સાથે કાં નિજ બુદ્ધિ હોય અને કાં પરબુદ્ધિ હોય, કાં મારા અને કાં પરાયા, પારકા. આ મારા અને પારકાનો ભેદ એનો અનંત કાળના અનંત જન્મોની અંદર ચાલ્યા જ આવે. પદાર્થ પ્રત્યે એ સચિત કે અચિત, પણ મારા ને તારાનો ભેદ, મારાને તારાનો ભેદ, આ મારું અને આ પારકું, એનો ચાલ્યા જ કરશે. કોઈ વિશેષ પદાર્થ પ્રત્યે એને કોઈને કોઈ પ્રકારની નિજ બુદ્ધિ, એટલે મારું મમત્વનો ભાવ, આ મારું પોતાનું અને બીજું મારું નહીં, આ નિજ બુદ્ધિ છે, પોતાપણાનો ભાવ અમ્મા એ આરોપિત કરે છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે છે. પ્રશ્ન કરે શિષ્ય ગુરુને કે ભંતે, આ જીવ પરિભ્રમણ દશાને કેમ પામી રહ્યો છે? આ જીવની પરિભ્રમણ દશા હજુ કેમ ચાલુ છે? આ જીવ પરિભ્રમણમાં શા કારણે છે? આ એક જ સૂક્ષ્મ વાક્ય, નાનો બોધ જબરજસ્ત દ્રષ્ટિ આપે છે કે બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. કોઈ પણ બીજો જગતનો પદાર્થ, કારણ કે સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે? જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, જીન મૂળ મારજમાં આ સંકેત, આ પ્રતીતિ, આવી પ્રતીતિ જીવની રે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, સર્વેથી કહેતા બધા જ, એનાથી પોતાની જાતને બધા કરતા ભિન્ન અને પાછો અસંગ. જો ક્યાંય ભિન્નપણાની બદલે મમત્વની બુદ્ધિ થઈ, એકપણાની બુદ્ધિ થઈ, અસંગની બદલે સંગી ભાવ આવ્યો, તો એ સંકિતનું લક્ષણ નથી. તો જ્યાં સુધી એની આ દશા છે ત્યાં સુધી એ પરિભ્રમણને પામે. ક્યાં સુધી પરિભ્રમણની દશાને પામવાનું કારણ શું? તો કારણ એ છે, એને સંસારના કોઈને કોઈ પદાર્થ પ્રત્યે નિજ બુદ્ધિ થઈ છે. આ નિજ બુદ્ધિ બરોબર સમજવી, મારાપણાનો ભાવ, આ નિજ બુદ્ધિ છે, આ મારું છે. પણ આત્માને શુદ્ધ દ્રષ્ટિથી વિચારતા એ અસંગ છે, કશું જ એનું નથી, એ પણ કોઈનો નથી. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, આ એનો નિશ્ચય જ્યારે થાય, આ એની શુદ્ધ દ્રષ્ટિ છે કે હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી કેવળ આત્મા છું, આત્મા સિવાય કશું નહીં. પણ આ તારા સાથમાં તો ઘણું છે, આ તારા સંગમાં તો ઘણું છે, અને સંયોગોમાં ઘણું છે, સંબંધોમાં ઘણું છે. અરે સાથ, સંયોગ અને સંબંધ એ બધાથી હું તો, તે મારું સ્વરૂપ નથી, તે મારું સ્વરૂપ નથી, એ મારી શુદ્ધતા નથી, એ રહેલી અશુદ્ધતા છે. નિજપણાનો ભાવ, મમત્વનો ભાવ, મારાપણાનો ભાવ, આ મારું, આ પારકું, અહમ ભાવ અને મમત્વ ભાવ, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમભાવ અને મમત્વભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ છ પદની દેશના પ્રકાશી છે. શુદ્ધ આત્મ સ્વરૂપનો વિચાર કરવાનો, હું કોણ છું શુદ્ધ રીતે વિચાર કરવાનો, તો એમાં સંગીપણાનો સમાવેશ થતો નથી, એમાં કોઈ સાથી સથવારનો સમાવેશ થતો નથી, ગમે કે ન ગમે, પસંદ હોય કે, એની સાથે કોઈ પ્રશ્ન જ નથી. સિદ્ધાંતનો વિચાર કરવા જઈએ ત્યારે વ્યક્તિગત કોઈ પોતાની માન્યતાને, આગ્રહને, ધારણાને, કલ્પનાને કોઈ સ્થાન નથી. જ્ઞાની પુરુષોએ જે આત્મત્વને પ્રાપ્ત થયા છે એમણે જે કહ્યું છે તે જ સત્ય છે. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે છે, અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય, સરસ શબ્દ પ્રયોગ છે, નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. વાહ પ્રભુ વાહ, અદ્ભુત વાત. અમારી નીચ બુદ્ધિ તો ખરી જ, એ છોડવાની નથી કીધી. નીચ બુદ્ધિ રાખ, પણ કેમાં રાખ? નીજમાં. અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. નિજને વિશે નિજ બુદ્ધિ થાય, અરે તું તારા સ્વરૂપની અંદર નિજ બુદ્ધિ કર કે આ હું છું. પહેલો પ્રશ્ન વિચારવાનો પરમાર્થ માર્ગના, હું કોણ છું? બાકી બધું પછી આમ મોક્ષ થાય, આમ મોક્ષ થાય, આ સંપ્રદાય સાચો, આનું આમ સાચું, આ સાચું, એ બધી વાત મૂકી દે. પેલા છો કોણ નક્કી કર. બાકીના બધાય વળગણા છે, બાકીના બધા સંગ સાથ સંબંધ અને સંયોગ એ જે જે છે, શરીર એ પણ સંયોગ છે. શરીર સંયોગ છે. વિચાર તો ત્યાંથી શરૂ કરવો પડે, પણ એ થતો નથી એટલે જરા આગળ ચાલે. જીવ પહેલા સ્થૂળતાથી વિચાર કરે અને પછી સૂક્ષ્મતાથી કરે. સ્થૂળતાથી વિચાર કરે કે ઘર મારું તો સમજે, કાં તો ઘર એ બરોબર નહીં હોય, છૂટી જાય, બરોબર છે. આ ફરાણા ભાઈ, આ પલાણો પદાર્થ, એમ પર એમ કરતાં કરતાં ક્યાં સુધી પહોંચે? શરીર સુધી પહોંચી શકે.
દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ હે તનના ઉત્પત્તિ લે કોના અનુભવ.
દેહ માત્ર સંયોગ છે. દેહથી જ શરૂ કર્યું આ તો આત્મસિદ્ધિમાં, એટલે ક્યાંય પાછું એને બીજો પ્રશ્ન જ પૂછવાનો ન રહે. હવે જો દેહ તારો નથી તો સ્વજન, એટલે દેહ છે તો સ્વજન છે ને, સ્વ શબ્દ ક્યાંથી આવ્યો? એનું અનુસંધાન શું છે? પછી આ મારી મિલકત, મારું ઘર, મારો સંગ્રહ, મારો પરિગ્રહ, એ દેહને આધારે તું વાત કરીશ ને કે આત્માને આધારે વાત કરીશ? દેહ તો દેહ જ નથી મારો, એ સંયોગ છે. તો બાકીનું બધું પણ સંયોગ. જો દેહ પર છે તો સમસ્ત સંસાર પર છે. નિજને વિશે નિજ બુદ્ધિ થાય. મારું શું, હું કોણ, શું સ્વરૂપ છે મારું, આ ખરું શબ્દ સમજાવવો જોઈએ. પાછું આ વાંધો ક્યાં પડે છે? ખરા એ સ્વરૂપ તો સુધી પહોંચે છે, પણ એ ખરા ખોટાનો ભેદ ત્યાં અટકી જાય છે કે એ બધું બરોબર, પણ આ છોકરો મારો નહીં. શું તમે ગાંડા જેવી વાત કરો છો? આ ઘર મારું નહીં, આ પત્ની મારી નહીં, આ પરિવાર મારો નહીં, અટકી જાય છે ત્યાં. કારણ એ પોતાના સ્વરૂપની અંદર સંયોગનું સ્વરૂપ પોતાનું માને છે. સંયોગના સ્વરૂપને પોતાનું માને છે, સંબંધના સ્વરૂપને પોતાનું માને છે. જ્ઞાનીએ કીધું કે કોના સંબંધે વડગણા છે, આ તો વડગણા છે, પોતાનું નથી. નિજને વિશે નિજ બુદ્ધિ કરે. ખરું સ્વરૂપ શું અને ખોટું શું એ વિવેક પ્રાપ્ત થાય તો જ સમજી શકે. અને એ વિવેક જડ અને ચેતનનો, એ વિવેક સ્વ અને પરનો. નિજને બુદ્ધિ વિશે જ્યારે નિજ બુદ્ધિ કરવી છે ત્યારે એણે વિવેક કરવાનો કે સ્વમાં શેનો સમાવેશ થાય અને પરમાં શેનો થાય. હવે જ્યારે જ્યારે પોતાના કલ્યાણની, પોતાના વિકાસની કે ગમે તે વાત કરે ત્યારે પોતાનું સ્વરૂપ શું એને એ ઓળખવું જ પડે. નિજ દશાને ઓળખે, પરિપૂર્ણ રીતે ઓળખે, પ્રજ્ઞાપૂર્વક ઓળખે. જ્ઞાનીએ કહ્યું છે તેમ એની કસોટી ઉપર, વિવેકની કસોટી ઉપર લઈને ઓળખે. જ્ઞાનીએ કહ્યા છે સ્વરૂપ તો પણ વિચારણા તું કર,
इना विचार विवेक पूर्वक शांत भावे जो करिया तो सर्व आत्मिक ज्ञान ना सिद्धांत तत्व अनुभव्या।
भाई बधु तारा अनुभव में आवी जासे, तमाम अध्यात्म ने अध्यात्म ना तमाम सिद्धांतों, एकमात्र तू विचार करीश कि निज शू अने पर शू। निज ने विषय निज बुद्धि दे भाई, तू तारा मां दृष्टि कर, तू तने ओळख, पण तने तारा खोटा स्वरूप ने नहीं, संयोगी स्वरूप ने नहीं, साथी स्वरूप ने नहीं, संबंधी स्वरूप ने नहीं, सर्वथी तू भिन्न छो, पर पदार्थ थी तू भिन्न छो, तमे परिपूर्ण छो एम मानो, परिपूर्ण छो, कोई वाते आ जीव ऊणो नथी, अधूरो नथी, एने कोई वात नी कमी नथी, पूर्ण सुख नो धनी छे, ज्ञान तो के अनंत, दर्शन तो के अनंत, चारित्र तो अनंत, सुख तो अनंत, वीर्य तो अनंत। तारे भाई पूर्णता प्राप्त करवा माटे एक तणखलानी पण जरूर नथी, एवो परिपूर्ण तू छो, एवा तारा शुद्ध अने पूर्ण स्वरूप ने तू तेना तरफ दृष्टि तो कर। एटले शू स्वरूप छे मारू खरु, आ तारा खरु स्वरूप ने ओळखवानु जरा सीख, कारण के जगतनी अंदर सुख दुखना जे छाइणा अने तड़का आवे छे एनु कारण ई छे के जे संबंध ने पोताना मान्या छे ए पारका थई जता वार लगती बदलाय छे। जीव सुखी दुखी सुकाम छे तो जैनमो त्यारथी जे स्थिति छे एवी स्थिति एनी कायम रहती नथी। शुं बदल थाय छे, केमा बदल थाय छे, पोतामां थाय छे के संगमां थाय छे, संयोगमां थाय छे। आर्थिक परिस्थिति क्यारेक डामाडોળ થાય છે, શરીરની પરિસ્થિતિ ક્યારેક ડામાડોળ થાય છે, સગા સંબંધીઓની સ્થિતિમાં ક્યાંક હાલક ડોલક થાય છે, આ બધી જગ્યાએ જે થાય છે ક્યાં થાય છે, બહાર થાય છે કે અંદર, પણ અંદર એનું પરિણામ દુઃખનું આવે છે, એનું કારણ કે એ બધા સાથે એણે નિજ બુદ્ધિ કરી છે। જો નિજ બુદ્ધિ ન હોય પરમા તો અહીંયા કોઈ પણ જાતના કષાયના તરંગ ઉત્પન્ન થાય, એના મનના સરોવરમાં તરંગો ઉત્પન્ન થાય છે, મોજા ઉત્પન્ન થાય છે અને તોફાન ઉત્પન્ન થાય છે। જેટલા પ્રમાણમાં એને પરમા નિજ બુદ્ધિ કરી છે એટલા પ્રમાણમાં આ તોફાન છે। અંદરના બધા તોફાનનું કારણ આ પર પ્રત્યેની નિજ બુદ્ધિ છે। જો એ નિજ બુદ્ધિ જો સમી જાય, એ જો શાણપણ આવી જાય, એ જો પ્રજ્ઞા પ્રગટે તો અંદરની તો મન શાંત થઈ જશે, કોઈ મારું નથી, અન્યત્વ ભાવના જેવી શરૂ કરે। એટલે આ બધાને કારણે જે જીવનની અંદર અશાંતિ, અજંપો, અનેક પ્રકારના ક્લેશ સંક્લેશના પરિણામોની હારમાળા જે હતી એ બધી તૂટી જાય, ક્યારે? અન્યત્વ ભાવના। ના મારા તને રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારા ભૃત સ્નેહિયો સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાત ના, નામા રા ધન ધામ યોવ ન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એ મજ સદા, અન્યાત્વદા ભાવન। આ એક ભાવ જગતના તમામ ક્લેશ અને સંક્લેશ મિટાવી દે, વિતરાગ દર્શનનો આધાર 12 ભાવના છે। સર્વપ્રથમ આ 12 ભાવનાને ઘોળી ઘોળીને બરોબર પીધી હોય, એનું રસપાન કર્યું હોય, માર્ગમાં ક્યાંય અંતરાય નહીં આવે, ક્યાંય ભૂલચૂક નહીં થાય, સિદ્ધાંતમાં પણ નહીં થાય. જો એને આ 12 ભાવનાને બરોબર અનુપ્રેક્ષાથી, ભગવાન કુંદકુંદાચાર્ય કહ્યું દ્વાદશ અનુપ્રેક્ષા, તું માત્ર વાંચી જામાં, તું કેવળ ભાવના ભાવીશ એમે નહીં, પણ બુદ્ધિપૂર્વક ભાવના ભાવ, વિચારપૂર્વક ભાવના ભાવ, એના વિચાર વિવેકપૂર્વક ભાવના ભાવ, શાંત ભાવથી, આને અનુપ્રેક્ષા કહેવાય છે. કે જગતના તમામ જે સંબંધો છે, અનુષ્ઠાન છે, એ અનુસંધાન તોડીને અને વિવેક એટલે પોતાની પ્રજ્ઞાને જાગૃત કરીને વિચારવાની જે પદ્ધતિ છે એ અનુપ્રેક્ષા છે. એટલે એમાંથી ભેદ જ્ઞાન ઉપજે છે, સાચું શું ખોટું શું, સ્વ શું પર શું, નિત્ય શું અનિત્ય શું, શાશ્વત શું ક્ષણભંગુર છું, હિત શું અહિત શું, જડ શું ચેતન શું, સ્વ શું પર શું, એક પ્રકારનો આખો ધોધ અનુપ્રેક્ષા કરે એટલે પોતેને જગત, પોતેને જગત, પોતેને જગત, પોતેને જગત. આજે એકરૂપ થઈ ગયું છે અજ્ઞાનને કારણે, મોહને કારણે. આ નિજ બુદ્ધિનો એક અવસર પ્રાપ્ત થાય છે. અન્યત્વદા ભાવના ભાવતા 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 એ એકત્વમાં સ્થિર થઈ જાય છે. હમણાં કહ્યું પછી એકત્વમાં સ્થિર થઈ જાય. એ અન્યત્વને કારણે નિજ બુદ્ધિ છૂટી ગઈ એટલે કહ્યું કે નિજને વિશે નિજ બુદ્ધિ થાય, આ એકત્વ ભાવના. તો પરિભ્રમણ દશા ટળે છે. તો પરિભ્રમણ દશા શેને કારણે થાય છે અને પરિભ્રમણ દશા કેમ ટળે? તો એક જ વાત, નિજ બુદ્ધિ કરવી. જો પરને વિશે કરી તો પરિભ્રમણ, અને નિજને વિશે કરી તો ટળી ગયું. પરિભ્રમણ ટળવાની યોગ્ય એક જ વાત, નિજ બુદ્ધિ ક્યાં કરવી? નિજ બુદ્ધિ એટલે પોતાપણાનું ભાન, સ્વ સ્વરૂપનું ભાન, હું કોણ છું, હુ એમ આઈ. This is the first step beginning towards the journey of thousands miles. આ અનંતની યાત્રા છે. ગમે તેવી યાત્રા લાંબી હોય એની શરૂઆત તો પહેલા પગલાથી જ થાય. ઇટ સ્ટાર્ટ્સ વિથ ધ ફર્સ્ટ સ્ટેપ. પહેલું પગલું બરોબર જોઈએ, એ પહેલા પગલાથી થાય. આ નિજ બુદ્ધિ શું સ્વરૂપ છે મારું ખરું, એ પોતાના સ્વરૂપને ઓળખી અને હવે મારું લક્ષ્ય એ નિજપદને પ્રાપ્ત કરવાનું છે. તો ઓળખીને પ્રાપ્ત કરવું છે કે ઓળખા વિના પ્રાપ્ત કરવું છે? તો તો અંધારામાં બાચકા ભરાશે. ગ્રોપિંગ ઇન ધ ડાર્ક, હી ડઝ નોટ નો વોટ ઇઝ ટુ બી અચીવડ. તો એનો પ્રયત્ન દિશાવિહીન હોય. એ બાણ ફેંકા જ કરે, ખભોય થાકી જાય, બાણ તૂટી જાય અને ખૂટી જાય. પાછો એવો ને એવો લક્ષ નહોતું. લક્ષ વિંધાય એ જ બાણ કામનો છે. એમ બધો પુરુષાર્થ કરવાનો છે લક્ષની સાથે. અહીંયા લક્ષ બંધાવે છે. જો આ પરિભ્રમણને ટાળવું હોય તો નિજને વિશે નિજ બુદ્ધિ થવી જોઈએ. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે તેણે, તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે તેની દાસાનો દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમશ્રેય છે. શું કરવું? આ નિજ બુદ્ધિ પ્રાપ્ત કરવાનું, અમને આવું જ્ઞાન જોઈએ છે, આવો માર્ગ અમારે પ્રાપ્ત કરવો છે કે અમને નિજને વિશે નિજ બુદ્ધિ થાય અને પરમાં થયેલી નિજ બુદ્ધિ ટળે, તો અમારા પરિભ્રમણનો અંત આવી શકે એવી એક વાત આ પત્રમાં છે. પરિભ્રમણના નિવૃત્તિ માટે બીજા પત્રોમાં ઘણું લખ્યું છે, પાછું એને ભેળસેળ નહીં કરવાની કે અહીંયા આમ કીધું છે ને આનું આમ કેમ. ઘણા માર્ગ છે, માર્ગ અનંત છે. યોગ્ય અસંખ્ય જે કયા, એટલા બધા આત્માને પામવાના યોગ છે, પણ જીવે તો પોતે જે યોગમાં પ્રગતિ કરી શકે એ યોગે ધારણ કરે. ઔષધિ ઘણી છે, પણ જેને જે માફક આવે એની તાસીર, એની પ્રકૃતિ એને ઉપકારી છે. આ એલોપથી નથી, આ આયુર્વેદ છે. અને જીવ સાથે સંબંધ છે, જીવન સાથે સંબંધ છે. એલોપથીમાં જેટલા દર્દ એટલી દવા, તમને કેન્સર થયું હોય તો એની દવા અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, રશિયામાં, જર્મનીમાં, જાપાનમાં, કોરિયામાં બધે એક જ હોય. મેલેરિયાની એક હોય, ડેન્ગ્યુની એક હોય, ડાયાબિટીસની એક હોય, કેમ કે ત્યાં દર્દ ઉપર દવા ગોતાય છે. પછી દર્દીને એની સાથે સુટેબિલિટી, એડજસ્ટેબિલિટી એ હોય કે ન હોય, એ મરવો હોય તો એના કર્મ જાણે, મરવાનું હોય તો રિએક્શન થાય, અવળી પડે, ઊંધું થાય, એ દેશના હવા પાણી, આ દેશના હવા પાણી, એની રહેણી કરણી, અહીંની રહેણી કરણી, એની ખાવા પીવાની આદતો, અહીંની ખાવા પીવાની આદતો, એની લાઈફસ્ટાઈલ, અહીંની લાઈફસ્ટાઈલ, એક કંઈ વિચાર નથી, ઘોર અજ્ઞાન. અને એની અંદર આપણે એમ કહીએ કે મેડિકલ સાયન્સ બહુ આગળ વધ્યું છે, આ આપણું અજ્ઞાન પાછું, અને છતાં પાછો પોતાને ડાયો માને કે મારા જેવો ડાયો કોઈ નહીં. જુઓ કેવી કેવી દવાઓ નીકળી છે, એ દવા લઈશમાં મરી જાય તું, એ દવા તને કામની નથી, રોગને કામની છે. અને તું રોગી છો, તું રોગ નથી. તું એક રોગની દવા લઈશ ત્યારે તારા શરીરની પ્રકૃતિમાં બીજા કેટલા એવા પરિબળો છે જે બીજા રોગના બીજ રૂપે છે, સંભાવના રૂપે છે, કંઈક છે. તારી તાસીરને એને બરોબર ઓળખે, જાણે એ જ વૈદ નિદાન કરે કે આ દવાની અંદર શું શું છે અને તારી તાસીર શું છે, આ મેળ નથી ભાઈ, નહીં તને અસર નહીં કરે. આમાં આ જોઈએ, બે જ દર્દી ગયા હોય તો એક જ પ્રકારનું દર્દ હોય તો એ વૈદરાજ બેયમાં માત્રામાં આને એક આપે અને એક ઓલાને ન આપે, એકને ઓછી આપે ને એકને વૃત્તિ આપે. સાચો વૈદ, કૃપાળુ દેવે છ વૈદનું દ્રષ્ટાંત આપ્યું છે, સાચો વૈદ કે ભાઈ તને શું જરૂરી છે. અને આ સાચો વૈદ એ સદગુરુ નાડી જુએ કે તારી સ્વસ્થતા કેટલી, એક નાડી ઉપરથી ખબર પડે કે આની તાસીર શું, આની પ્રકૃતિ શું, આ કઈ સ્વસ્થતાના કયા લેવલ ઉપર જીવે છે. આને જો આ દેવા જશે તો આ મરી જવાનો, આ નહીં પચાવી શકે. એ એલોપથી દર્દ પ્રમાણેની દવા અને આયુર્વેદ દર્દી પ્રમાણે દવા, જેટલા દર્દી એટલી દવા. એનો યોગ બદલાઈ જાય, માત્રા બદલાઈ જાય, અનુપાન બદલાઈ જાય, દવા શેમાં લેવી એ બદલાઈ જાય કે ના તારે ઘીમાં ન લેવી, તારે મધમાં ન લેવી, તારે દૂધમાં ન લેવી, તારે પાણીમાં ન લેવી. અનુપાન બદલાય, માત્રા બદલાય, કારણ કે ઉપચાર દર્દીનો થાય છે, દર્દનો થતો નથી. એમ જેમ આયુર્વેદ એ દર્દી સાથે સંબંધિત છે, એમ સાચો પરમાર્થ, સાચો સદગુરુ એ મુમુક્ષુ સાથે સંબંધિત છે. ત્યાં સ્ટાન્ડર્ડાઇઝેશન ને લેબલાઇઝેશન ન આલે. એક લાકડીએ ઢો નાખી શકાય માણસ નહીં. આ સદગુરુની મહત્તા છે. મહાપુરુષોના ચરિત્ર વાંચીએ, તીર્થંકરોના ચરિત્ર વાંચીએ અને એના સંપર્કમાં અને એના સંબંધમાં જે જે પ્રસંગો બન્યા હોય, આ જીવની પાસે મૂઢમતી હોવાને કારણે આને ભગવાને આને આમ કીધું ને આને આમ કીધું, આમ કેમ, ગૌતમને આમ કીધું ને ઓલાને આમ કીધું, આમ કેમ નથી. આપણી મતી હજી નથી શુદ્ધ થઈ, રહેવા દે. તારે હજી સમજવું પડશે, કેમ કે આ પરમાત્માએ પોતાની સામે રહેલા એક એક જીવના કલ્યાણ માટે વિચાર કર્યો છે. એ જુએ તો એને ખબર પડી જાય કે આની કઈ પ્રકૃતિ જોર કરે છે કર્મની, અને શું ઔષધ જરૂરી છે, સાધનાનો કયો માર્ગ આને જરૂરી, કયો ડોઝ દેવો. હું પીતો વીજ તું પીધા કર, અરે ભાઈ નહીં લગવું પડે એને. ખૂબ સમજવા જેવું. પણ આપણને આપણી જીવન પદ્ધતિ અને આપણો જ્ઞાન વારસો એમાં શ્રદ્ધા નથી. વિજ્ઞાન જે જડ પદાર્થની અંદર આગળ વધ્યું છે અને અધ્યાત્મ જે ચૈતન્ય પદાર્થનું પરિપૂર્ણ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું છે, આ વિતરાગ વિજ્ઞાનીઓમાં શ્રદ્ધા નથી અને પદાર્થ વિજ્ઞાનીઓમાં શ્રદ્ધા છે. ભૌતિક શાસ્ત્ર, ફિઝિક્સ, એ બધા કયા વિજ્ઞાનીઓ છે? પદાર્થના, જડના. એને ચેતન સાથે કંઈ સંબંધ. એ ડોક્ટર ગમે તેવો હોશિયાર હોય, વિશ્વનો મહાન સર્જન હોય, આખા શરીરને ચીરફાડ કરે, પણ એને ખબર નથી કે દેહ ક્યાં પૂરો થાય છે અને આત્મા ક્યાં શરૂ થાય છે, એને ખ્યાલ નથી. ક્યાંથી આ જળની મર્યાદા પૂરી થાય છે અને ચૈતન્ય શરૂ થયું, અથવા ક્યાં ચૈતન્યની મર્યાદા પૂરી થઈ અને જડ શરૂ થયો. કેમ કે એને દ્વૈતનું ભાન નથી, એ આપણને એક જ જીવે છે. ડોક્ટર આપણને કઈ દ્રષ્ટિએ જીવે? દેહ ઇઝ રો મટીરિયલ, કાચો માલ છે. આ માત્ર એ હાર્ડ માંસનું બંડલ પેન્ડ, એ સિવાય કાંઈ ન જુએ. એને એમાં વાસના ન દેખાય તો ક્રોધનું ઓપરેશન કરી દે, લોભનું કરી દે. મેન ઇઝ એ બંડલ ઓફ, જેને કહીએ હાર્ડ માંસનું આ શરીર છે, એમ આ વિષય કસાઈનું છે કે નહીં? અમારા વિતરાગ વિજ્ઞાને વિષય કસાઈનું પણ ઓપરેશન કર્યું છે અને કરી જાણે છે. અને આ જગતનો ડોક્ટર દેહનો છે. એ દેહથી આગળ આ પરિણામ છે જે ચિત્તના, આત્માના, વિકારી ભાવના, એ ક્યાં શરૂ થયા? એ રોગ નથી જીવનો, કરને એનું ઓપરેશન નથી થતું, કારણ કે એને એનું જાણપણું નથી. વાત છે પોતાનું ખરું સ્વરૂપ જાણવાની. આવો માર્ગ વિચારવાનો અવશ્યનો છે જેને એમ લાગે કે મારે આ માર્ગ વિચારવો છે. કયો માર્ગ? નિજમાં નિજ બુદ્ધિ થાય અને પરમાં નિજ બુદ્ધિ મટે, એવો માર્ગ જેને વિચારવો છે એણે શું કરવું? એક પણ પત્ર એવો ન હોય કે જ્યાં કૃપાળુ દેવે સમસ્યા આપી હોય અને સમાધાન ન આપ્યું હોય, પ્રશ્નો મૂક્યા હોય અને ઉકેલ ન આપ્યો હોય. પ્રત્યેક પત્રની અંદર પ્રશ્નોનું સ્વરૂપ જુદું હોય. આપણે ધાર્યું એમાંથી નવું જ નીકળે, અને એ નવામાં છતાંય મૂંઝાવવાનો દિયો એનો માર્ગ આપે. જે આ નિજ બુદ્ધિની વાત છે ને, જરા કંઈક શબ્દ જરાક આકરો આવી ગયો, પણ જો પ્રાપ્ત કરવો હોય તો તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ્યો છે તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. એણે શું કરવું જોઈએ? આવું જ્ઞાન જેનામાં પ્રગટ થયું છે નિજ અને પરનું, એવા પુરુષ એની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી. ઉપાય એટલો જ કીધો, તું ભક્તિ કર, પણ ભક્તિમાં જરાક એક સ્ટેપ વધારે મૂક્યું. દાસાનુદાસ, આ જબર સ્ટેપ મૂક્યો. પણ દાસપણે સીધી ભક્તિ કરું તો? દાસાનુદાસપણે ભક્તિ કર કે એના દાસ નો હું દાસ છું, એટલો તારો ભાવ. કેમ કે આ નિજ બુદ્ધિ તારે કાઢવી છે. આ અહમ, આ સ્વચ્છંદ એટલો ભયંકર છે, તને ખબર નહીં પડે, એટલે તું એનો દાસ થઈ જઈશ તો અભિમાન આવશે. ખ્યાલ આવે છે? એક સ્ટેપ બતાવી દીધા કે એના દાસ નો દાસ થા, એની જે પૂજા કરે છે એના તું પગ ધો, એની અમન્યમાં જે ચાણે છે એના ચરણ સ્પર્શ કર. દાસાનો દાસ ભક્તિ, અને તો જ આ પંચ પરમેષ્ઠીનો માર્ગ સમજાય. સિદ્ધ અને અરિયંત, સિદ્ધ પદનો લક્ષ્ય છે, અરિયંતની આરાધના છે. આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાધુ પદ, નમો લોએ સર્વસાહુણમ, આ બધા એના દાસ છે, મારા સિદ્ધ પરમાત્માના, મુક્ત આત્માઓના, નિરંતર એની સાધનામાં લાગી ગયા છે. એ પણ મારે મન તો પૂજ્ય જ છે. નેતરા સાધુ બાકીનાને બાજુ ઉપર મૂકી અને પોતે ગોતી લીધો એને પકડી લે, એનામાં આ ભાવ ના આવે. સર્વ સાહુણમ, આ શબ્દ બહુ ગહન છે કે જેને સંસાર પ્રત્યે વિરક્તિ જાગી છે. આવા આત્માઓ જગતમાં કોઈ પણ સ્વરૂપમાં હોય, અરે જ્ઞાનીઓ કે છે લોકમાં નમો લોએ સર્વ સાવણમ, આ એકવાર લોએ શબ્દ પંચ પરમેશ્વરીમાં પહેલી વાર આવે છે, બાકી તો આચાર્ય ઉપાધ્યાયમાં ક્યાંય નથી આવતું. માર્ગ જે કર્મક્ષેત્ર છે, પણ જીવ કોઈ બીજી વાર ગતિમાં કોઈ જાય અને એ ઘણી વાર એવી ગતિમાં પ્રાપ્ત કરે તો લોકમાં જે કર્મના કર્મભૂમિના સ્થાન નથી ત્યાં પણ આવો સાધુનો જીવ હોય એને પણ નમસ્કાર કર્યા છે આખા લોકમાં. પાંચમા પદની અંદર 14 રાજ લોકનો સમાવેશ કર્યો છે. અદભુત વાત છે. અરિહંતો તો કઈ પાંચ ક્ષેત્રમાં જોઈ, અઢી દ્વીપમાં જોઈ, એથી આગળ ન હોય. અઢીદીપ ક્યાંય નથી લોકમાં, અઢીદીપથી બહાર અર્યંત. પણ સાધુ છે, સાધુનો જીવ જ્યાં સુધી અર્યંત પદને પામ્યો નથી ત્યાં સુધી હશે. જે સ્વરૂપમાં હશે, જે ગતિમાં હશે, જે દેહમાં હશે, પણ સંસારથી વિરક્ત થયો છે, જ્ઞાન પામ્યો છે, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ એવા સંકેતી આત્માઓ આ બધા એની મારે ભક્તિ છે. નમો લોહી સર્વ સાવણમ, સર્વ સંતોને અમારા નમસ્કારો. આ છે દાસાનું દાસની ભક્તિ. આવો ભાવ ઉત્પન્ન થવો જોઈએ. સુકામ નિજમાં નિજ બુદ્ધિ કરવી છે અને પરમાથી નિજ બુદ્ધિને ટાળવી છે કે જેથી કરીને પરિભ્રમણ દશા ટળે. તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે. આખું શાસન અત્યારે આપણું હલી ગયું છે, જૈન શાસન. એનું કારણ એ છે કે ગચ્છ મત સંઘ સંઘાડા એના ભેદની અંદર શાસન છિન્ન વિચ્છિન્ન ખંડ ખંડિત કરી નાખ્યું છે. આખો વિતરાગનો માર્ગ, અવિભક્ત એ મુમુક્ષુ, અવિભક્ત એ શ્રાવક, અવિભક્ત એ સાધુ, એને આપણે ભેદ છેદની અંદર નાખી દીધા છે. ચાર મોટા દિગંબરને, શ્વેતાંબરને, તેરાપંથીને, સ્થાનકવાસીને, ગોંડલ પંથને, બોટાદ પંથને, લીમડીવાડાને, અંચલ ગચ્છ, તપ ગચ્છ, એટલે એક સાધુ પ્રત્યેનો ભાવ રહે અને બાકીના પ્રત્યેનો અભાવ થતો જાય છે. અરે વિતરાગનો સાધુ છે, વિતરાગની આમનાઈમાં છે. જેટલા જેટલા ભેદ ઊભા કરીએ છીએ એમાં બીજું કંઈ થતું નથી. બાકીના સાથેના આપણા સંબંધમાં મંદતા આવે છે, આપણા ભાવની અંદર મંદતા આવે છે, અને એમાંય જે આ બધામાંથી નીકળી ગયા ને, અમે તો કોઈ કે શ્રીમદવાળા તો અમે તો સાધુ સાધ્વીને માનીએ જ નહીં. ભયંકર પોતાનું આથી વધારે અહિત અકલ્યાણ. ભગવાનના પંચ પરમેષ્ઠીમાંનું એક પદ જે છે એ પદનો તું દ્રવ્યથી તો સ્વીકાર કર, ભાવથી સમજવાની તો તારી તાકાત આવે ત્યારે સમજજે. ધર્મનું સ્વરૂપ બે પ્રકારે છે. તું બધાને કેમ લગાવે છે કે દ્રવ્ય છે, એ દ્રવ્યથી છે? આપણે જાણનારું કોણ? આપણે તો એ દશામાં નથી. અને એમાં પછી ઓલા ગુરુ આવી ગયા એટલે એને તો આ બધાનો બાજુ જ મૂકી દે, સર્વસંગ પરિત્યાગ બાજુ ઉપર વયો ગયો. અને આરંભ સમારંભ વાળો બેસ્ટ કહેવાયો. અને સૌથી વધારે શ્રેષ્ઠ ગુરુ કોણ? જેનો સૌથી વધારે આરંભ સમારંભ હોય. અરે વાહ, ગણિત બદલાઈ ગયા, વિતરાગના ગણિત બદલાઈ ગયા. એક ભૂલ થાય છે એની પરંપરાઓ જે ચાલે છે. અને કૃપાળુ દેવે કહ્યું જુઠાભાઈને, હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું. અમારે આત્માનું સ્વરૂપ ઓળખાવવું છે. કોઈ ગચ્છ મત સંપ્રદાય અને આત્મસિદ્ધિની અંદર આવો જબરજસ્ત માર્ગની 142 ગાથામાં 9 ગાથાઓ મતાર્થી માટે મૂકી, 9 ગાથાઓ માત્ર મતાર્થી માટે. કારણ કે હોય મતાર્થી તે હને થાય ને આત્મલક્ષ, તે મતાર્થી લક્ષણો અહીં કહ્યા નિરપક્ષ. આ મતાર્થ હશે ત્યાં સુધી આત્માનું લક્ષ્ય જ નહીં થાય. એમ આવી જુદા જુદા આવા આશ્રમ સંઘાણાના રૂપ હશે ત્યાં સુધી વિતરાગના સાર્વજનિક ધર્મનું સ્વરૂપનું લક્ષ્ય નહીં થાય. કે સાર્વદેશિક એવો વિતરાગનો માર્ગ એ મારે કલ્યાણનો માર્ગ છે, આવો ભાવ જ નહીં આવે. અને જીવની એક વૃત્તિ છે, જેમ જેમ એને નાના નાના સંકુલમાં લઈ જાઓ, સંકીર્ણતા એ જ એનું સૂત્ર છે. અજ્ઞાની જીવનું લક્ષણ એ જે હોય એનાથી સમુદાય નાનો કરવામાં ને વધે, આપણું ગ્રુપ કરો, એનાથી નીચું કરો, તો ભાવે બે જ જણ આપણે આ હાલે. એટલું બધું જીવની આ સાયકોલોજી છે અજ્ઞાનની. અને જ્ઞાન છે વિશાળતા. જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એને બધા ભેદ મટતા જાય. ભેદ મટે એ જ્ઞાનની નિશાની છે, સમજણની નિશાની છે. એને તત્વની સમજણ આવી એમ થયું કે આપણે ભેદ શું કામ, તો આયલા કરે બાકીને ઉપરનું જે કાંઈ હોય, આપણે તો આ આત્માઓ છે, આ વૈરાગ્યો છે. એટલે બીજા ધર્મની અંદરના પણ પરમ કૃપાળુ દેવના આ વચનામૃત આત્મા આવ્યા પછી જ ખબર પડે કે ભોજો ભગત હોય કે છોટમ હોય, નિરાત કોળી હોય કે મીરા હોય, નરસિંહ હોય કે કબીર હોય, આ પુરુષે કહેવાય એના ગુણગાન ગયા છે. અમે તો એમના દાસના દાસ છીએ. આ કૃપાળુ લખે, મહાવીરનો અંતેવાસી, આટલા જ્ઞાનનો ધણી, પરમ દશા જેને પ્રાપ્ત કરી છે એ પણ લખે કે ઓહો, એ બધા ભલે માર્ગને પામ્યા નથી, હજુ મૂળ તત્વ એમને કેક છે એવું નથી, છતાંય અમે તો એમના દાસના દાસ છે. એમનો જે વૈરાગ્ય છે, એમની સંસાર પ્રત્યેની વિરક્તિ છે, એમને જે મુક્તિની કામના છે, એમને સંસાર ભજવો નથી, જોઈએ છે તો મુક્તિ, મીરાના રૂપમાં હોય કે નરસિંહના રૂપમાં હોય, કબીરના રૂપમાં હોય કે રામાનુજના રૂપમાં હોય, સેના માટે બધા સંસારને તો છોડીને નીકળ્યા છે? વૈરાગ્ય ખરો કે નહીં? વિરક્તિ ખરી કે નહીં? સંસારના રાગ ભોગ પ્રત્યેનો અભાવ ખરો કે નહીં? તો લક્ષ તો મારે ત્યાં કરવું છે, તો હું તો વૈરાગ્યનો ઉપાસક છું, હું તો ત્યાગનો ઉપાસક છું, તત્વને માનનારો છું, તત્વની પૂજા કરું છું. મારે વિતરાગ છે, પૂર્ણ તત્વ છે, પણ વિતરાગતા તરફ જવા માટે વૈરાગ્યનો રાહ હોય કે ભોગનો હોય, ત્યાગ એ જીવનનું લક્ષણ છે, ધર્મનું લક્ષણ છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે વૈરાગ્ય એ જ જીવને મોક્ષમાં લઈ જનાર ભૂમિઓ છે. એટલે સાથમાં જોઈ તો શું જોઈએ? વૈરાગ્ય. જે આરંભ સમારંભ ભોગ જલસા મજા કરો, ત્યાં વૈરાગ્ય મંદ છે, વૈરાગ્ય મંદ છે. પરમ કારણ નથી, કાલે આવ્યું તે એક અસાધારણ કારણ, વૈરાગ્ય અસાધારણ કારણ છે જીવની સાધનામાં. જે વૈરાગ્ય ન હોય ને સાધના કરે એ ફળીભૂત થાય નહીં. જોઈએ અસાધારણ કારણ, કારણ વિના કાર્ય ન નિપજે. તો કે છે, તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી એ પરમ શ્રેય છે, અને તે દાસાનું દાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. આ બીજી દશા આપી કે આણે દાસાનું દાસની ભક્તિ કરવી, અને આવો કોઈ ભક્ત જ્ઞાનીને મળે કે જેની દાસાનું દાસ પણ ભક્તિ કરે છે, એને જેને દાસાનું દાસની ભક્તિ પ્રાપ્ત થાય છે એની વાત થાય છે, કે જેને એના દાસના દાસની પણ આ ભક્તિ કરે છે એની ભક્તિ પ્રાપ્ત થઈ જેમાં કંઈ વિષમતા આવતી નથી તે જ્ઞાનીને ધન્ય છે. ગમે તેવો એને નમસ્કાર કરે, ઇતર માર્ગનો કરે, ઇતર પંથનો કરે, તો પણ જેને કશી વિષમતા આવતી નથી. પણ જ્યાં અજ્ઞાનના ગણિત છે ત્યાં તો બીજો કરે, એટલે જોયું આ ઓલા હો, આ ફલાણા વાળો આવીને આને નમસ્કાર કર્યા, આનું મહાત્મ્ય કાંઈ કહેવાની જરૂર નથી. આ જ્ઞાનીની મહત્તા તો એની મહાનતામાં છે. શું આપણે એનું મહાત્મ્ય ગાવા બેઠા છે? સમજ નથી ને, કાંઈ સમજ નથી. બેઝિક જે કંઈ કૃપાળુદેવે જે આટલો તત્વ ચિંતનનો જે વારસો આપ્યો છે ને, એમાં જ લક્ષ નથી, અને દુનિયાભરનું ડાપણ કરવું છે આપણે, એમાં કાંઈ વળશે નહીં. સમય ટૂંકો છે, કાળ વિપરીત છે, સંયોગો કઠિન છે, અને દુષ્મ કાળની અંદર અલ્પ આયુષ્ય, અનિયત જીવન, એમાં કામ કરી લેવા જેવું છે. તો ત્યારે શું કરવું જોઈએ? જે મૂળભૂત જે છે એ વસ્તુ એને પકડી લેવી જોઈએ. આ કૃપાળુદેવે બધેથી ચાડીને આ માર્ગ આપ્યો છે આપણને. વિચારણાના સૂત્રો, ચિંતનના સૂત્રો, તમામ, કેમ કે આ પરમશ્રુત છે, પારગામી છે અધ્યાત્મના તમામ શાસ્ત્રોનો. કોઈ એવી અધ્યાત્મની વિચારધારા નથી કે જેનાથી આ અસ્પર્શ હોય આ પુરુષ. એટલે એણે બધા જ પ્રકારના મતની વિચારણા કરી છે, અને એ 15 વર્ષની ઉંમર સુધીમાં તો એણે તમામ મતની વિચારણા કરી નાખી છે, અને એના ઉપરના સાર મૂકી દીધા છે, અને છતાં કોઈના પ્રત્યે અનાદર નથી મૂક્યો, ક્યાંય આવતું નથી એક પણ વચનામૃતમાં કોઈ પ્રત્યે. વેદાંતની વાત લખે તો લખે કે અહીં સુધી ગયા છે, આટલે સુધી એ બધાની સ્થિરતા છે, અહીં સુધી બરાબર, હજી વાત થોડી આગળ છે, આગળમાં થોડો ભેદ આવે છે. ક્યાંય કોઈનો નકાર નથી, સ્વીકાર કરી કરી અને પૂર્ણતાની પ્રાપ્તિ છે. જેને પૂર્ણ થવું છે એને તો બધાનો સ્વીકાર, સત્યનો સ્વીકાર કરો. અંશે મળેલું સત્ય એ મારા સત્યની પૂર્ણતામાં મદદરૂપ થશે. પણ આવા જ્ઞાની જો હોય કે એને દાસાનુદાસની ભક્તિ થાય અને એમાં સરી પડે તો એ ગયા. આ કહે છે, એ જ્ઞાનીને ધન્ય છે કે તેને દાસાનુદાસ ભક્તિમાનની પ્રાપ્તિ થાય તો પણ એને કંઈ વિષમતા આવતી નથી. આવી ભક્તિ પ્રાપ્ત થાય દાસાનુદાસની તો વિષમતા જીવનમાં આવતી નથી. હવે આગળ એ જ્ઞાનીની કસોટી કૃપાળુદેવ કહે છે કે વિષમતા આવતી નથી, એટલું જ નહીં, તેટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે છે. કઈ વાત મૂકી છે, કેટલી ઊંચાઈ, આ પકડવી સમજવી. એ કહે છે કે આવી સર્વાંશ દશા કે પોતાની દાસાનું દાસપણે ભક્તિ થાય છે તો પણ એને વિષમતા આવતી નથી. કોઈ સત્કાર કરે તો ફૂલાતો નથી. આ તો 5000 ને 7000 થાય તે તો ભાઈને નીચે ઉતારવો આકરો થઈ જાય. જરાક 2 વધી ગયા તો ગણતરી કરે કે આજે આ આવ્યા હતા, આજે આ હતા, પણ શું છે, કોઈ વિષમતા ન આવે. એ જ્ઞાનીની આટલી સર્વાંશ દશા જ્યાં સુધી પ્રગટી નથી પોતામાં, આખું જગતમાં હજી તો મારે આમ કરવું છે તેમ કરવું છે વાત જુદી છે. આ કંઈ પોલિટિકલ સ્ટંટ નથી કે એલેક્ઝાન્ડરે દુનિયા જીતી એમ તારે જીતવી છે. નો નો, જગત જગતની રીતે જે આત્મત્વવાળા હશે તારા શરણે આવશે, એની ચિંતા તું નહીં કરે. તેટલી સર્વાંશ દશા જો ન પ્રગટી હોય અને જે આ અભરખા હોય કે ભક્તિમાનના ગ્રુપ વધે અને દાસાનુદાસ ભક્તિ કરનારા વધે અને એની ગણતરી થતી હોય તો કે ન પ્રગટી હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે. આ જ્ઞાનીની વાત કરે છે કે એના આત્માને કોઈ ગુરુપણે આરાધે. કોઈ કહે કે આપ મારા ગુરુ છો, તમને ગુરુ માનીને હું કરું છું, તમે મારા ગુરુદેવ છો, તો કે છે એને ત્યાં પોતાનું ગુરુપણું છોડી અને શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે. કે તું મને ગુરુ માને છે પણ હું તારો દાસાનું દાસ છું. શિષ્યના દાસાનું દાસ સમજાય છે, શિષ્ય નહીં, શિષ્યના દાસનો દાસ હું છું. આવું પોતાનું ગુરુપણું છોડવાની, આને કહેવાય અવિષમ દશા. અવિષમ દશા કેટલી જબરજસ્ત જવાબદારી. જ્ઞાની પુરુષને એક જ્ઞાનીનું લેબલ મળે અથવા એક જ્ઞાનીની છાપ મળે કોઈ મોટા જ્ઞાની તરફથી, સાથે જવાબદારી કેટલી મળે. આ ભૂમિકામાં રહેવું, આ ભૂમિકામાં ટકવું, આ ભૂમિકામાં સ્થિર રહેવું જ્ઞાની તરીકેની કેટલી આકરી વાત છે. કે આવી સર્વાંશ દશા ન પ્રગટે ત્યાં સુધી આ આત્માને કોઈ ગુરુપણે આરાધે તો પ્રથમ તે ગુરુપણું છોડી દેવાનું પહેલાં, અને તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું ઘટે. ક્યાંય આમાં આવો દ્રષ્ટાંત મેળ જોવા જઈએ તો ક્યાંય મળશે નહીં, એટલે વાત જલ્દી પકડાશે. પણ આ કૃપાળુદેવ તે લેખિત એના હસ્તાક્ષર છે એના. અને આ વાત કોને મૂકી છે, ધારસીભાઈને મૂકી છે, ઓલો ન્યાયાધીશ છે, સૂક્ષ્મ બુદ્ધિનો માણસ છે, પકડશે વાતને, જ્ઞાત ક્યાંક સમજશે કે શું આ ભગવાન કહેવા માગે છે. આવી જીવનની અંદર અવસ્થા આવવી, અહીંયા તો હજી આપણે ગુરુના ઠેકાણા ન હોય ને કોઈ આપણને ગુરુ પર તરીકે માને ને ખોટે ખોટા, તોય આપણે આપણી જાત ઉપર નિયંત્રણ રાખી શકતા નથી. ભાવ એવો આવી જાય છે કે ઓહો મારા જેવો તો કોઈ. અને આ ક્યાં શિષ્યને વિશે દાસાનું દાસપણ કરવું, સર્વાંશ દશા હજુ મને પ્રગટી નથી, આવી જાગૃતિ. એવી સર્વાંશ દશા પ્રગટી ન હોય એને થાય કે ભલે મારી ભક્તિ કરે પણ મને એવી સર્વાંશ દશા હજુ પ્રગટી નથી. આ આત્મ જાગૃતિની કેટલી અવસ્થા, અને આવો જે જીવ છે એ જગતના દાસનો દાસ છે. આવો જીવ જગતના દાસનો દાસ છે. એટલે કૃપાળુ દેવ અનેક જગ્યાએ કહે કે અમે તો કહો તો તમારું ગમે તે પ્રકારનું કામ કરીએ, સેવા કરીએ, સૌભાગ્ય નહીં કે તમારા વતે કહો તો અમે કરીએ. કેટલી બધી પ્રકારની વિનમ્રતાની એની ભાવના છે. પત્ર થોડો આપણને લાગે કઠિન, પરંતુ આ બધાય વિચારવાન માટેના છે. એટલે આપણે ફરીથી આ પત્ર વાંચવો અને મૂળ સૂત્ર પકડી લેવું કે જ્યાં સુધી પરમા નિજ બુદ્ધિ આપણી છે, થોડે ઘણે અંશે છૂટતી નથી, ત્યાં સુધી પરિભ્રમણ દશા ચાલુ છે. અને જ્યારે નિજને વિશે નિજ બુદ્ધિ થાય કે હું એક જ માત્ર એકત્વ ભાવના, જેને કીધી બહુ સરસ, એકત્વ ભાવનામાં જ્યારે સ્થિરતા આવે ત્યારે એ પરિભ્રમણ દશા ટળવાનું કારણ છે. પણ સાહેબ આ દશા બહુ કઠિન છે, તો આવી દશા જેણે પ્રાપ્ત કરી છે એની દાસાનું દાસપણે ભક્તિ કરવી, પછી ગુરુ માટે છે, પછી આપણે ચિંતા ન કરવી, હવે ઓલાનું શું થાય છે. એવી દશા જેને પ્રાપ્ત છે એની આપણે અનન્ય ભક્તિ કરવી કે જેણે નિજમાં નિજ બુદ્ધિ રાખી અને પોતાના આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરી છે, પોતાનું સ્વકલ્યાણ કર્યું છે, એવા અનંતા સમકીતીઓ, શ્રુત કેવડીઓ, કેવડીઓ, અરિહંતો અને સિદ્ધો એનું ચરણ અમને પ્રાપ્ત હો, એના અમે દાસાનું દાસ છીએ, એના દાસ પણ જો અમને મળે તો અમે એના પણ દાસ છીએ. તો એ પ્રભુ તું તો નથી પણ તારા દાસરૂપે આખી સાધુ પરંપરા છે. અમારા એમને સંત અને સતીઓને, આ મહારાજોને, મુનિઓને, સંન્યાસીઓને, વિરક્તિઓને, વૈરાગ્યોને, ગમે તે સ્વરૂપમાં હોય પણ પ્રભુ જો એ તારા દાસ છે, સંસારના દાસ નહીં, જો એ તારા દાસ છે પરમ તત્વના, તો અમે એના દાસ થવા માટે તૈયાર છીએ. પછી અમે કોઈ એમાં અમને પંથ સંપ્રદાયના બંધન કોઈ છે જ નહીં. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.